તારીખ 11/6/1991 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 14-18 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 3.
ત્યાગ કરીને સર્વજ્ઞ ભગવાનને જે સ્વરૂપ કહ્યું તે નિર્શુદ્ધ સ્વરૂપને ઓળખીને તેનો આશ્રય કરતા જીવ અવશ્ય મોક્ષ દશાને પામે છે. એ રીતે અનંત જીવો મોક્ષ દશાને કે પૂર્ણ પવિત્રાને પવિત્રતાને પામ્યા છે એમ અનંત જ્ઞાની ત્રિકાળ જ્ઞાની સર્વ ભગવંતોએ કહ્યું છે. અનંત જ્ઞાની થાય છે અને થશે તેમનો એક જ અભિપ્રાય છે. અનંત જ્ઞાનીનો એક જ અભિપ્રાય છે. ગુરુદેવ આમ કહેતા હતા, શ્રીમદજી આમ કહે છે, એ વાત પોતાના સમજણ બહારની છે. અનંત જ્ઞાનીનો એક જ અભિપ્રાય છે. એવો રાગ દ્વેષ અજ્ઞાનનો સર્વથા નાશ કરીને નિર્દોષ જીન થયા છે. કેવળ જ્ઞાની પરમાત્માનું કથન નિર્દોષ છે અને તેઓ પણ નિર્દોષ છે. કેવળ જ્ઞાની પણ નિર્દોષ છે, એમનું વચન પણ નિર્દોષ છે. નિર્દોષ નરનું કથન માન તે જેણે કદાપી. અજ્ઞાની જીવો ઘણા ડાપણવાળા હોય, મહાબુદ્ધિવંત હોય, છતાં તેનો અભિપ્રાય ડામાડોળ હોય છે, નિશંક હોતો નથી. અનિત્ય પ્રકૃતિના નિમિત્તથી થયેલા ભાવ અનિત્ય છે, માટે તે અજ્ઞાની પુરુષનું કથન પ્રામાણિક અને નિર્દોષ હોય નહીં. તે જીવો ગમે તેવી ગોઠવણથી વાતો કરે છે તો પણ નિર્દોષ હોય નહીં. એક અજ્ઞાન ગમે એવું ગોઠવીને વાત કરે તો પણ એ નિર્દોષ હોય નહીં, અભિપ્રાય ખોટો છે એમ કહેવું. એક અજ્ઞાનીના અનેક અભિપ્રાય હોય છે, અનંત જ્ઞાનીનો મત એક જ હોય છે. પુરુષ પ્રમાણે વચન પ્રમાણ કહ્યું છે, માટે સદગુરુ સમાગમને જ પ્રામાણિક આશ્રયભૂત કહ્યો છે. એ વાત પણ ગુરુદેવે ફરી ફરીને કરી છે આત્મસિદ્ધિના પ્રવચનો ત્યાં. અહીંયા 15મી ગાથા પૂરી થાય છે. 16મી ગાથા, પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય. શાસ્ત્રમાં અનેક પડખાથી કથન આવે, તેનો જો કોઈ જી સ્વચ્છંદથી અભ્યાસ કરે એટલે પોતાની બુદ્ધિને ડાપણ પ્રમાણે અભ્યાસ કરે તો એકાંત આગ્રહને પકડીને તે રોકાઈ જાય છે. જેને એટલા નિશ્ચયનો આગ્રહ હોય કે નિશ્ચયા ભાગ બેસી ગયો હોય છે, તેને આત્મા એટલો શુદ્ધ જ છે, અવસ્થા પણ શુદ્ધ જ છે, તે રાગ દ્વેષ વિષય કશાય ઘટાડવાનો પુરુષાર્થ કરતો નથી. એને તો શુદ્ધ જ છે, પછી એને કાંઈ પોતાનો પુરુષાર્થ ઘટાડવાનો કામ કરે તો નથી. જે રાગરહિત થવાનો પ્રયત્ન જ ન કરે અને સ્વચ્છંદે વર્તે છે તેને શુષ્ક જ્ઞાનનો રાગ વધી જાય છે અને પુરુષાર્થ કરનારા પ્રત્યે તેની દ્રષ્ટિમાં વિરોધ આવશે. કે એ તો વ્યવહાર છે, વ્યવહાર એ બધું મૂકો, વ્યવહાર નહીં પડો જણ મૂકી દો, પુરુષાર્થ કરવો એ વ્યવહાર છે એમ કહેશે. હું એ પર્યાયની વાત છે, જવા દો, પર્યાયની વાત અમારે કરવી નથી એમ કહેશે. બને આત્મા પામવાની રીત શું એમ પૂછે, તો કે રીત તો પર્યાયમાં આવે ને, એ વાત જ જવા દો. આત્મા કેવી રીતે પ્રાપ્ત કરવો ને કઈ રીતે આત્મા પ્રાપ્ત થાય, તો કે તો બધું પર્યાયમાં થાય ને, કે તો હા થાય તો પર્યાય, એ વાત જવા દો. પર્યાય કોઈ પ્રશ્ન પૂછે, સુષ્કર જ્ઞાની હોય નિશ્ચય આભાસ થયો અને પ્રશ્ન પૂછે આત્મા કેવી રીતે પ્રાપ્ત, આત્માની તો વાત કરવાની, આત્મા શુદ્ધ છે શુદ્ધ છે શુદ્ધ છે એ તો વાત કરવાની, તો કેવો શુદ્ધ આત્મા કેવી રીતે પ્રાપ્ત થાય, તો કે તો પર્યાયમાં પ્રાપ્ત થાય ને, રીત તો પર્યાયમાં મેં નથી, વાત જ જવા દો ને ભાઈ સાહેબ. આત્મા શુદ્ધ છે એટલું જ રાખો તમે, આ બધું બનેલું છે એમની ગરબડ છે. આમ કરે તો તે કરતા થઈ જાય અને આત્મા તો અકર્તા છે. આમ કરે તો તે કરતા થઈ જાય અને આત્મા તો અકર્તા છે. પર્યાય માત્ર નો અકર્તા છે, પછી પુરુષાર્થ નો પુરુષાર્થ કરે છે, એ વાત જ શું કરવા લીધી છે? આત્માને પામવું એવી વાત શું કરવા લીધી છે? ક્યાંથી મૂકી દે એવું છે? એમ કથન માત્ર તે ધારણામાં રાખે છે. આત્માર્થી તો નિર્દોષ જ્ઞાન બળ વડે રાગ ટાળીને પુરુષાર્થ સહિત કહે કે દ્રવ્ય હું ત્રિકાળ શુદ્ધ છું, પોતાનો શુદ્ધ પર્યાય ઉઘડતા કેટલો બળવાન પુરુષાર્થ જોઈએ, એ શુદ્ધ પર્યાય ઉઘાડવા માટે કેટલો બળવાન પુરુષાર્થ જોઈએ, તેનું સ્વચ્છંદી એટલે શુષ્ક જ્ઞાનીને ભાન હતું એને કાંઈ ખબર નથી. કીધું કે પુરુષાર્થની વાત વ્યવહારમાં જાય છે, વ્યવહારની જેટલી વાત આવે એને ઉડાડો. સ્વચ્છંદ ટાળવાનો ઉપાય સદગુરુના આશ્રય હોય છે, એટલે પોતાની પાત્રતાથી ઉપાદાન તૈયાર કરી સદગુરુનો સમાગમ કરે. પછી ઉપાદાન તૈયાર કરીને સદગુરુનો સમાગમ કરે તો અનાદિનો મિથ્યા ભાવને સ્વસંગ રોકાય છે અને પરિણામે તે આત્માર્થી જીવ આત્મદશાને પામે છે. વળી કોઈ ઉપાદાનને ભૂલી નિમિત્તને પકડી રાખે, એટલે વ્યવહાર વચનોને પકડીને વ્યવહાર ક્રિયાકાંડનું વિધાન જેમાં હોય તે જ માત્ર વાંચે, વિચારે અને ક્રિયા જડત્વમાં જ રોકાય. ક્રિયા જડત્વમાં જ રોકાય, બાહ્ય ક્રિયાને ચારિત્ર માની તેમાં પ્રેમ રાખે અને બાહ્ય વ્રત સમિતિ આદિ ક્રિયાને આત્માનું નિતર સાધન માને, એ પણ સદગુરુની આજ્ઞાથી વિરુદ્ધ છે, એ પણ શ્રીગુરુની આજ્ઞાથી વિરુદ્ધ છે. એટલે કે સદગુરુનો અને પોતાનો અવિકારી આત્માનો નિષેધક જીવ છે. જીવો પોતાનું માનેલું ડાપણ જ્યાં સુધી ન છોડે ત્યાં સુધી તેને સતની રુચિ થાય નહીં. તેઓ ખોટામાં સંતોષ માની મનમાંની કલ્પનામાં રોકાય છે. અત્યારે કેટલાક લોકો મનની એકાગ્રતામાં યોગની ક્રિયામાં ધ્યાન વગેરે એવી ભ્રમણામાં એવા મંડી પડેલા છે, 50 વર્ષ પહેલાં આ હતું, ધ્યાનમાં લાગી જતા લોકો, કે આત્માને ભૂલીને મનને કાયાને વચનને રોકવામાં કર્તવ્ય માને છે અને તેને સાધન માને છે. પણ સ્વરૂપ જેમ છે તેમ જાણ્યા વિના તે બધું વ્રથા અથવા નિષ્ફળ છે. જ્ઞાની કે અજ્ઞાની કોઈને દેહની ક્રિયાથી લાભની હાનિ લાભાની નથી, કારણ કે દેહાદીની કોઈ ક્રિયા કોઈ આત્માને આધારે નથી એવો ત્રિકાળ નિયમ છે. લોકો શરીરની ક્રિયા અને શુભ રાગને આત્માનો વ્યવહાર માને અને સ્વચ્છંદથી અનેક માન્યતામાં સ્વરૂપને નિર્ધારી લઈને ત્યાં રોકાઈ જાય છે. પોતાની કલ્પના પ્રમાણે સ્વરૂપનો નિર્ધાર કરીને રોકાઈ જાય છે. વળી સત્શાસ્ત્રનો પણ નિષેધ કરે. કોઈ કહે કે શાસ્ત્ર ઉપદેશથી જાણવા જશું તો વિકલ્પ વધી જશે અને જગતને સારું માઠું દેખીને રાગદ્વેષ થશે, આ સ્વર્ગને નરકને સારું માઠું દેખીને રાગદ્વેષ થશે, માટે આપણે એવું કાંઈ જાણવું નથી, શાસ્ત્રમાંથી એવું કાંઈ જાણવું નથી. પણ જેનો સ્વભાવ જ્ઞાન છે તે કોને ન જાણે? સત્સ્વભાવને રોકવાનો ઊંધો પુરુષાર્થ કરે નહીં જાણવા માટે, જ્ઞાન સ્વભાવને રોકવાનો ઊંધો પુરુષાર્થ કરે તે જડ જેવો થાય છે. જ્ઞાનનો સહજ સ્વભાવ સુપર પ્રકાશક છે. હું કેટલા વખતથી આ વાત આવી આવે છે, જ્ઞાનના સ્વભાવને રોકવાનો પ્રયત્ન કરીશ નહીં એમ કહે છે. જળને જાણવાથી રાગદ્વેષ થતા નથી, પણ રાગી જીવ સંસાર દેહાદી સંયોગનું ધણીપણું કરતાપણું કરીને અજ્ઞાનની મિથ્યા અભિપ્રાયની પુષ્ટિ કરે છે એ એનો દોષ છે, જાણવાથી દોષ નથી. મોટા ધર્માત્મા ચાર જ્ઞાનના ધારી પણ શાસ્ત્ર વાંચે વિચારે છે, પણ જેને વર્તમાન પુરુષાર્થ શું દ્રવગુણ પર્યાય શું તેનું ભાન નથી, કે માને કે ઘણા શાસ્ત્રો વાંચીએ ઘણું જાણીએ તો પછી ઘણા રાગદ્વેષ અને વિકલ્પ આવે અને થોડું જાણીએ અથવા ધ્યાનમાં બેસી જઈએ, કાંઈ ન જાણીએ તો ઠીક, એકલા ધ્યાનમાં બેસી જઈએ કાંઈ ન જાણીએ તો ઠીક, જેની દ્રષ્ટિ ઊંધી છે, ખોટી છે, તેનું બધું જ ઊંધું આવશે. જ્યાં ત્યાં શંકા થશે, અજ્ઞાનીને ભય છે, કારણ કે તે નિમિત્તથી ડરે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે નવ વાળે બ્રહ્મચર્ય પાળવું, એટલા શબ્દો પકડીને જે માને છે કે એનાથી છેટે રહેવું, પૌષ્ટિક ખોરાક જે ખાય તેનું બ્રહ્મચર્ય રહે નહીં, એમ જ્ઞાની એમ માની નિમિત્ત ઉપર દેહના હડકા ઉપર બ્રહ્મચર્યનું ધોરણ જે બાંધે છે અને ઉદયની યોગની ક્રિયાની જાળવણી કરવામાં જ રોકાય છે, તેમાં ધર્મ માને છે, તેમાં ઠીક માને છે, તેને આત્માની ઓળખાણ નથી. અહીં તો એમ કહેવું છે કે જીવ પોતાની અનેક વિચિત્ર કલ્પનામાં સ્વચ્છંદમાં રોકાયો હોય, તે જો શ્રી સદગુરુનો આશ્રય કરે તો સ્વચ્છંદ રોકાય છે. સદગુરુ મુમુક્ષુ જીવના દોષને ઓળખી કાઢે છે. સદગુરુ મુમુક્ષુ જીવના દોષને ઓળખી કાઢે છે અને યુક્તિથી સમજાવે છે. માટે ગુરુ આજ્ઞા એ પરમ મિત્ર છે. કોઈ એકાંત નિશ્ચયમાં રોકાયો હોય, અવસ્થામાં અંતરંગ કશાય કૃષ્ણાદિમાં રોકાયો હોય, તેને તે પુરુષાર્થની જાગૃતિનું જોર આપે છે. અને કોઈ ક્રિયા જડત્વમાં રોકાયો હોય, તેને આત્મા અવિકારી જ્ઞાન માત્ર છે એવી દ્રઢ શ્રદ્ધા કરાવે છે અને વ્યવહાર પાસેનો છોડાવે છે. શાસ્ત્રમાં ઉપદેશ વચનો છે, તેમાં રાગને ટાળવામાં વચ્ચે નિમિત્તનો સદભાવ જણાવ્યો છે. પણ જેણે નિમિત્તથી કલ્યાણ માન્યું તેણે રાગનો આદર કર્યો છે, અને જ્યાં રાગનો આદર છે ત્યાં અકશાય આત્માનો અનાદર છે. સાચી શ્રદ્ધા તો દૂર જ રહી જાય છે. જ્ઞાનીએ તો અરાગીપણાના લક્ષ્ય પવિત્ર જ્ઞાન બળ વડે રાગ ટાળીને જ્ઞાનમાં જ્ઞાનપણે ટકી રહેવું એ જ સાચો વ્યવહાર કયો છે. તે ભૂલીને બાહ્ય વ્યવહાર વચનને પકડે તેમાં નુકસાન કોને, ઊંધું સમજે તેને. શાસ્ત્રમાં અનેક અપેક્ષાથી કથન આવે તેનું પ્રયોજન ન સમજે, આશય ન સમજે અને નિમિત્તનો આગ્રહ પકડે તે મૂંઢ છે. શાસ્ત્રમાં અનેક હેતુથી જીવોને પાત્રતા પામવાને ઉપકારના હેતુરૂપ સત્સાધનનું લક્ષ્ય કરાવ્યું હોય છે, પણ તેનો અર્થ ગુરુ ગમે ન સમજે, સાચું પ્રમાણ ન વિચારે તો ભૂલે. જેનો અભિપ્રાય એમ થયો કે પરપદાર્થ મને નુકસાન કરશે માટે હું એને દૂર રહું, સ્ત્રી દેખીશ તો મને રાગ થશે માટે આંખો ફોડું, આ બિલ્વમંગળની કથા આવે છે. તો દાસ એવો અભિપ્રાય છે ત્યાં અજ્ઞાન છે, તેને જળ તત્વની પણ ઓળખાણ નથી. જ્ઞાની ધર્માત્માને બહારથી વ્યવહારમાં પણ વિવેક રહે અને સંસાર પ્રસંગમાં કે કોઈ પણ સંયોગ પ્રસંગમાં ક્ષોભ ન થાય. જેણે નિમિત્ત ઉપર થોડો પણ આધાર રાખ્યો છે તેને પોતાનો યથાર્થ વિશ્વાસ નથી. સદગુરુનો સમાગમ છોડે તો સ્વચ્છંદમાં ઠગાય જ છે. તે દોષ રાખવા માટે બીજા ઉપાય કર્યા થકી પ્રાય તે બમણો થાય. સમાગમ છોડે તો એ સ્વચ્છંદમાં ઠગાય છે, પોતાનો સ્વચ્છંદ બમણો કરે છે. જે વિધિએ સ્વચ્છંદ ટળે તેના ભાવ વિના બીજા ઘણા ઉપાય કર્યાથી સ્વચ્છંદની પુષ્ટિ વધારે થાય છે. પ્રાય એટલે ઘણું કરીને સ્વચ્છંદ વધે, પણ જે મુમુક્ષુ સદગુરુની આજ્ઞાને ઓળખનારો તે મુજબ વર્તનવાળો છે તે જ્યાં જ્યાં જે જે યોગ્ય હોય ત્યાં યથાસ્થાને તેમ જ સમજે છે અને શ્રી ગુરુના વિરહમાં પણ ગુરુ આજ્ઞા માથે ચડાવીને વર્તે છે, તેને સ્વચ્છંદ નથી. જેણે સદગુરુ સમાગમ કર્યો નથી તે શાસ્ત્રાર્થ સમજ્યા વિના વિખવાદ ઊભો કરશે. જેણે સદગુરુ સમાગમ કર્યો નથી તે શાસ્ત્રાર્થ સમજ્યા વિના વિખવાદ ઊભો કરશે. શાસ્ત્રમાં શ્રી વિદ્યાનંદી સ્વામીએ કહ્યું છે કે કોઈ ધર્મનો અન્યાય ઊંધી પ્રરૂપણા કરતો હોય તેનો જે યથાશક્તિ વિરોધ ન કરે અને સાચા ન્યાયને ન સ્થાપે તે ધર્મી નથી. અસતનો વિરોધ કરવો એમ કે છે, ઊંધી પ્રરૂપણા કરતા હોય એનો વિરોધ કરવો જોઈએ. પોતે ધર્મતત્વ સમજતો હોય તો ખોટાનો વિરોધ કરે. ધર્માત્મા સ્થિર સમાધિમાં હોય તેના સંબંધી આ વાત નથી, પણ જે અલ્પજ્ઞ છે, જેને દેહાદીમાં અલ્પરાગ હોવાથી ખાવા પીવાની વૃત્તિ થતી હોય, તેને એવો શુભ વિકલ્પ આવ્યા વિના રહે નહીં. અજ્ઞાન દિશામાં એ વિકલ્પ પણ આવ્યા વિના, કારણ એ પાત્રતાનું કારણ છે એમ કે, કારણ કે તેને ધર્મસ્નેહ રૂપ રાગ છે, આ ધર્મનો સ્નેહ છે. દેવગુરુ ધર્મનો રાગ જેને વર્તે છે તેને ધર્મની અવહેલના એટલે હિણપ થતી જોઈને સાચો ન્યાય માર્ગ સ્થાપવાનો વિકલ્પ આવ્યા વિના રહે નહીં. આ વિશે શાસ્ત્રમાં ટૂંકામાં લખાણ હોય તેને સમજ્યા વિના વાંચીને કહે કે શાસ્ત્રમાં કહ્યું છે કે ધર્મની અવહેલના થતી હોય ત્યાં બચાવ કરવો, એમ કલ્પી જો સ્વચ્છંદી શિષ્ય હોય તો આવા શાસ્ત્રો વાંચીને કોઈ સાથે ઝઘડો કરી બેસે, સંઘમાં વિખવાદ ઊભો કરે, તેને ન્યાય વિવેક આવડે નહીં. એને વિવેકથી એનો નિષેધ કરે પણ તકરાર કરવાની વાત નથી. જે વિધિ કળા જેને પ્રાપ્ત છે તેનો આશ્રય કર્યા વિના સ્વચ્છંદી જ્યાં ત્યાં વિખવાદ ઊભો કરશે અથવા ખોટા અર્થને ગ્રહણ કરશે, એ માટે પ્રત્યક્ષ સદગુરુ સમાગમ ઉપકારી છે એમ કહ્યું. એટલું બરે દરેક જગ્યાએ બેલેન્સ જાળવવાની વાત તો આવે છે. હા, સ્વચ્છંદ કરે એ સદગુરુને આશ્રય સ્વચ્છંદ છૂટે, એ સિવાય અજ્ઞાની પોતાની મળે સ્વચ્છંદ છોડવા જાય તો ઉલટાનો એનો સ્વચ્છંદ પૂર્ણ થઈ જાય છે. આત્મધર્મની શરૂઆત એટલે સમ્યક દર્શનની શરૂઆત, તે અર્થે હવે સંકિતનું લક્ષણ કહે છે. જો આવે આ 17મી ગાથામાં સંકિતનું લક્ષણ કહે છે. સ્વચ્છંદ મત આગ્રહ તજી, જો અહીંયા સ્વચ્છંદ એ બધા સ્વચ્છંદની જ ગાથાઓ આવે છે. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. આ 751માં જે પહેલું સમકિત કીધું છે એ આ વાત કરી છે, 17મી ગાથાની વાત કરી છે કે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં અમે જે સમકિત કીધું છે એ આ 17મી ગાથાની વાત છે. અહીં સમ્યક દર્શનના કારણરૂપ નૈગમ્ય એ સમકિત કહેવું છે. ભાવિ નૈગમ્ય નહીં, નૈગમ્ય એટલે અહીંયા ભાવિ નૈગમ્ય, બે નૈગમ્ય છે, ભૂત ને ભૂત નૈગમ્ય હોય નહીં અને ભાવિ નૈગમ્ય. તેમાં ઉપાદાન અને નિમિત્ત એમ બે તેના કારણો છે. એક કાર્ય થવામાં બે કારણ હોય છે, ઉપાદાન કારણ એટલે આત્માની સહજ શક્તિ, નિમિત્ત કારણ એટલે સંયોગરૂપ વસ્તુ કે જે ઉપાદાન પરિણમતું હોય ત્યારે સાથે હોય. હવે સ્વચ્છંદ વિશે કહે છે કે સ્વચ્છંદ એટલે હું જાણું છું, હું હવે સમજી ગયો છું, હું દેહાદીના કાર્યો કરું છું એવો મિથ્યા, એવા મિથ્યા અભિપ્રાય તેનો ત્યાગ કરવાનું અહીં કહ્યું છે. એવા મિથ્યા અભિપ્રાયનો ત્યાગ કરવાનું અહીં કહ્યું છે. મતાગ્રહ એટલે કુળ ધર્મ લૌકિક રૂઢિને અનુસરતો જે મિથ્યા મત, સર્વજ્ઞ કથિત અનેકાંત ધર્મની સિદ્ધ, અનેકાંત ધર્મથી સિદ્ધ વસ્તુ તત્વમાં વિરોધરૂપ હોય તે બધા મિથ્યા પક્ષ છે. ભગવાને જે સિદ્ધ કર્યું એનાથી જે વિરુદ્ધ કહે તે બધા મિથ્યામત છે. તેનો ત્યાગ કરીને સદગુરુ આજ્ઞા જ્ઞાનીના લક્ષ્ય વર્તે. હવે અનેકાંત ધર્મથી સર્વજ્ઞ કથિત અનેકાંત ધર્મથી વસ્તુ સિદ્ધ કરી છે એ જ્ઞાની જાણે છે. અજ્ઞાની તો એ શાસ્ત્રો વાંચીને પણ પોતાની મતિ કલ્પના અનુસાર અભિપ્રાય બાંધી દેશે, એનો સ્વચ્છંદ વધશે. એટલે તેનો ત્યાગ કરીને સદગુરુ જ્ઞાનીની જ્ઞાનીના લક્ષ્ય વર્તે. વર્તમાન પુરુષાર્થવાળા સદગુરુ શું કહે તેનો આશય સમજી લે, તેના જ અર્થનું ગ્રહણ કરે તો તેને પ્રત્યક્ષ કારણ રૂપે સંકિત થયું છે. આટલી વાત છે. વર્તમાન પુરુષાર્થવાળા સદગુરુ શું કહે છે તેનો આશય સમજે અને તે ગ્રહણ કરે અને તો તેને તે પ્રત્યક્ષ કારણ રૂપે સંકેત કહેવામાં આવે છે. સંકેતનું પ્રત્યક્ષ કારણ છે. અખંડ જ્ઞાન સ્વરૂપ સદગુરુ તે પ્રત્યક્ષ કારણ છે. પોતે પ્રત્યક્ષ કારણ છે. તેમની યથાર્થ પ્રતીતિ થતાં લાયક જીવને પરમાર્થે સ્વતત્વનું લક્ષ્ય થાય છે. આત્મા આનંદમય સહજ સુખ સ્વરૂપે છે એવું ભાન થોડા વખતમાં તે પ્રગટ કરશે. એવી લાયકાત વાળાને અહીંયા સંકેત કહ્યું છે. ભાવિ નહીં ગમે છે, એની યોગ્યતા જોઈ લીધી. સદગુરુના લક્ષ્ય વર્તે છે એ એની પાત્રતા છે. એ સંકેતનું કારણ લઈએ. આ સ્થૂળ વ્યવહાર સંકેત છે એટલે કે બોધ બીજની અપૂર્વ રુચિ કરશે તેના કારણરૂપ સંકેત છે. બોધ બીજ એટલે સ્વરૂપ નિશ્ચય. સદગુરુના લક્ષ્ય ગુરુ આજ્ઞાએ વર્તનાર જીવ ભાવિ નિર્વાણનું ભાજન છે. સદગુરુના લક્ષ્ય ગુરુ આજ્ઞાએ વર્તનાર જીવ ભાવિ નિર્વાણનું ભાજન છે. ગુરુની વાત કરી છે કે નહીં સદગુરુદેવે? નૈગમ નૈના અંશે તેને કારણ સંકેત કહ્યું છે. ઉપાદાનનું વીર્ય ઉછળીને જે સહજ આવી છે કે આ આમ જ છે, ત્યાં પૂર્ણ અખંડ જ્ઞાન સ્વરૂપ નિર્મળ તત્વ છે, તે હું પણ આદર કરવા યોગ્ય છે એવો આત્માનો જ ભાવ અંતરંગમાં સહજ સ્વભાવે ઉછળો છે. એને સ્વભાવ પ્રત્યેનો ઉલ્લાસ છે. આત્મસિદ્ધિના પ્રવચનો વિના તે નિશ્ચય સંકેતનું કારણ છે. 17મી ગાથા. ગુરુ આજ્ઞા એ ગુરુ લક્ષ્ય વર્તે છે તે નિશ્ચય સંકેતનું કારણ છે. જીવ અજીવ આદિ નવ તત્વ છદ્રમનું જાણપણું ધારણા એ કોઈ શ્રદ્ધા નથી, પણ અપૂર્વપણે આત્માના પુરુષાર્થનું સહેજે સ્વરૂપ સન્મુખ થવું તેને વ્યવહાર સંકેત કહ્યું છે. વ્યવહાર કહેવાનું કારણ કે હજી એ શુદ્ધતા વર્તમાનમાં વર્તતી નથી, એની પૂર્વ ભૂમિકા જોઈને એને વ્યવહાર સંકેત કહેવામાં પૂર્વ પર્યાય છે. પદ્મનંદી પંચમી શતિકામાં કહ્યું છે કે સત્પ્રતિ પ્રીતિ ચિતેન યેન વાર્તાપી હિ સુતા નિશ્ચિતમ સ ભવેત ભવ્યો ભાવિ નિર્વાણ ભાજનમ. આત્માની અધ્યાત્મ વાતો સદગુરુ સમાગમે જે લાયક પ્રાણીએ ભાવાર્થના લક્ષ્ય એટલે આશયના લક્ષ્ય પ્રસન્ન ચિત્તે એ પ્રમાણે સાંભળી છે. સદગુરુ સમાગમે જેણે આત્માના સ્વભાવની વાતો પ્રેમથી ઉલ્લાસથી અંતરના ઉલ્લાસથી જેને અંતરની રુચિથી સાંભળી છે. આત્મા અક્રિય જ્ઞાતા સિદ્ધ ભગવાન જેવો અવિકારી શાંત નિર્મળ ત્રિકાળી પૂર્ણ સ્વરૂપ શુદ્ધ છે એમ જે માને છે એ જીવને ભાવિ નિર્વાણ ભાજન કહેવામાં આવ્યો છે. સંકેતનો નહીં, એને નિર્વાણનો ભાજન. પદ્મનંદી આચાર્ય જેવે તો એને નિર્વાણની વાત નહીં કીધી છે. સ્વછંદરૂપ મિથ્યા આગ્રહના ત્યાગને તેને સહજ પ્રાપ્તિ થાય છે. સ્વછંદરૂપ મિથ્યા આગ્રહના એ ત્યાગ સહેજે કરી શકે છે એમ કહ્યું, પણ સંસાર દેહાદી રાગની પ્રીતિ રાખીને આત્માના નામે જે કાંઈ કરશે તેનો શોષણ બમણો થવાનો છે. શું કહે છે? સંસારની પ્રીતિ રાખવી છે, દેહાદીની પ્રીતિ રાખવી છે અને આત્માના નામે બધું કરવું છે. સમયસાર વાંચવો, ભલે સમયસાર પંચાધ્યાયી જેવા ગ્રંથો ભીણ્યો હોય અઘરા અઘરા એમ, છતાં તેની બધી ધારણા મફતમાં નકામી જાય. પ્રેમ રાખવો છે, પ્રીતિ રુચિ રાખવી છે સંસાર અને દેહાદી ઉપર અને આત્માના નામે સ્વાધ્યાય કરવો છે, કાંઈ વળે એવું નથી એમ કે. સ્વછંદ બમણો થઈ જશે એમ કે. એમાં તો બીજી ઘણી વાતો નિશ્ચયની આવશે કે સ્વછંદ બમણો થઈ જશે. પરીક્ષા વિના જેવો કેવું ચોખ્ખો ગુરુદેવ કે છે આયા, પરીક્ષા વિના ધર્મને નામે આંધળી અર્પણતા કરે તેનાથી જીભ માને, ઊંડો ઉતર્યા વિના, ઓળખાણ કર્યા વિના, પરીક્ષા કર્યા વિના ધર્મના નામે આંધળી અર્પણતા કરે, ગમે તેટલી અર્પણતા કરી નાખે અને તેનાથી હિત માને, પોતાની વર્તમાન અવસ્થા શું કામ કરે છે એ કાંઈ વિચાર ન કરે કે પોતાની વર્તમાન અવસ્થા શુંમાં શું ચાલી રહ્યું છે, જ્ઞાન દશા તે શું છે તેનું લક્ષ્ય સમજ્યા વિના પ્રમાદમાં નિરાતે પડે છે, પુરુષાર્થ કરવાનો જરાય એને ભાવ થતો નથી, સમાજમાં નિરાતે પડે છે, રૂજ ગયો છે. ત્રણ પેઢી સુધી તપાસ કરે અને કેટલા વખત પહેલાથી ધમાધમ કરે, કેટલી મોટી તૈયારીને કાળજી રાખે, આમ આંખો મીચીને આંખે રાખે દાદુ. તેને પુરુષાર્થ તે શું અને રાગ ટાળવારૂપ જ્ઞાનનું જ્ઞાનમાં ટકવું તે શું તેની એને કાંઈ ખબર નથી. પુરુષાર્થ કરીને જ્ઞાનનું જ્ઞાનમાં સ્થિર થવું એ શું ચીજ છે, પુરુષાર્થ શું ચીજ છે એની એને કાંઈ ખબર નથી. સ્વછંદ રોકવાની કળાનું તેને જ્ઞાન નથી. આમ પર્યાય ક્યાં ક્યાંની ક્યાં હાલી જાય છે એને ખબર રહેતી નથી અને કેમ રોકવી એની કળા એને આવડતી નથી. સ્વછંદ માયલો જાય છે. હું તો ભય લાગવો જોઈએ એવી રીતે ભાવે ભ્રમણ થાય છે તો કેટલો દુઃખી થઈશ, એના ફળમાં કેટલો દુઃખી થઈ જઈશ એનો અંદાજ મૂકે નહીં. એમ નેમ લગામ વગર, કંટ્રોલ વગર પરિણામ જે ચાલ્યા જાય છે એને સ્વચ્છંદ રોકવાની કળાનું તેને કોઈ જ્ઞાન ભાન નથી. છતાં હું જાણું છું તે જ સાચું એમ આ માન્યતાની પકડ હોવાથી વિષય કશાયની અંતરંગ પ્રવૃત્તિ એની ચડતી જ નથી. જાણવાનું અહમપણું હોય એનું ફળ શું એ કાંઈ વિચાર કરે ને કે મેં જાણ્યું તો મને લાભ શું થયો, ત્યાં સુધીમાં કેટલો લાભ કર્યો. કારણ કે સમ્ય જ્ઞાન વિના સાચો વિવેક હોય નહીં અને એથી દેહાદીની સગવડ પ્રત્યે રાગ તથા પ્રતિકૂળતા પ્રત્યે, દેહાદીની સગવડ પ્રત્યે રાગ અને પ્રતિકૂળતા પ્રત્યે દ્વેષ તેને રહેશે. જે તુચ્છ પદાર્થમાં ધીરજ ખોઈ બેસે છે અને માને છે કે મેં આત્માનું સ્વરૂપ જાણ્યું છે તેને સ્વછંદને પૂછો છે. તુચ્છ પદાર્થમાં જે ધીરજ ખોઈ બેસે છે, થોડી કણું પ્રતિકૂળતા આવે તો આકરો ઉતાવળો થઈ જાય, થોડી અશાતા આવે તો આકુળતા એને થઈ જાય છે, એને સ્વછંદને પૂછો છે. જ્યાં જ્ઞાતાપણું છે ત્યાં પરભાવ અને પ્રસંગ આદિ કશાયમાં ટકવું થાય નહીં. જ્ઞાતાપણું હોય એનો પુરુષાર્થ તો જ્ઞાતા સ્વભાવ બાજુ જાય, એને રાગાદિમાં કશાયમાં ટકવાનું થાય નહીં, એનો ચિકાશ જ ના આવે. અને જ્યાં મિથ્યા આગ્રહની પકડ છે ત્યાં નિર્દોષ જ્ઞાતા દ્રષ્ટાપણું હોય નહીં. જ્યાં ઊંધી પકડ હોય ત્યાં જ્ઞાતા દ્રષ્ટાપણું ઊભું થાય જ નહીં, ઉત્પન્ન જ ન થાય. માટે કહ્યું છે કે સ્વછંદ મતાગ્રહ છોડીને સદગુરુના લક્ષ્ય વર્તે તો પરમાર્થ સ્વરૂપના હેતુ એટલે કારણરૂપ સંકેતની પ્રાપ્તિ થાય છે. એક સદગુરુને ઓળખીને એની આજ્ઞામાં વર્તવું એ સંકેતનું પ્રત્યક્ષ કારણ છે. ગેરંટી લીધી કૃપાળુ જોઈએ, અહીંથી ગેરંટી લીધી કે સત્પુરુષને સદગુરુને ઓળખીને એની આજ્ઞામાં આવી જાય એટલે એને સંકેત થવાનું કારણ પ્રત્યક્ષ થઈ ગયું. અમે એનામાં પ્રત્યક્ષ સંકેત થવાનું કારણ જોઈએ છીએ, એના કારણને અમે પ્રત્યક્ષ જોઈએ છીએ. જેનું લક્ષ્ય સાચો સાચા આત્મા પ્રત્યે હોય તે સ્વરૂપમાં બીજી કલ્પના ન કરે અને પ્રત્યક્ષ સદગુરુ આજ્ઞા એ વર્તે. જેમ સવળા ઘડા ઉપર બીજા અનેક ઘડા સવળા રહે તેમ આત્માર્થી સુપાત્ર જીવને બધું એ સવળું થાય છે. આત્માર્થી સુપાત્ર હોય એનું બધું હવળું, હવળો ઘડા ઉપર બધા હવળા અને હવળા ઉપર બધા. અને સ્વચ્છંદી માનાર્થીને ઊંધા ઘડાની જેમ હવળું થાય છે. માટે સદગુરુનો સમાગમ પરમ ઉપકારી અને આશ્રયભૂત કહ્યો છે. આ ટોટલ માર્યો ગુરુદેવે પ્રવચનમાં કે માટે સદગુરુનો સમાગમ પરમ ઉપકારી અને આશ્રયભૂત કહ્યો છે. પરમ ઉપકારી અને આશ્રયભૂત આશ્રય કરવાની એ કૃપાળુ દેવના અભિપ્રાય સાથે પોતાની સંમતિ એમણે વ્યક્ત કરી છે. જોકે પ્રવચનો જ એટલા માટે કર્યા છે કે એમને એમના વચનો સંમત થયા છે માટે એમના ઉપર પ્રવચનો કર્યા છે. બીજાના કોઈ વચનો ઉપર પ્રવચનો, જ્ઞાની જ્ઞાનીના વચનો ઉપર, આચાર્યોના વચનો ઉપર જાય જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. બધી લગભગ સરખા સંખ્યા થવા આવે. મનુષ્યને માન અને મૈથુન સંજ્ઞા વધારે છે. આત્મા સદાય જ્ઞાન સ્વરૂપ અનિચ્છક છે. તેને ભૂલીને પ્રકૃતિજન્ય ઈચ્છામાં રોકાવું કે સંજ્ઞા કહે, તેને સંજ્ઞા કહે છે. માન, સત્કાર, ક્રોધ, માયા, લોભ એ જીવના મહાદુશ્મન છે. તેમાં માન કસાઈનું મુખ્યપણું છે. શ્રીમદજીએ કહ્યું છે કે જો મનુષ્યમાં માન ન હોત તો મોક્ષ અહીંયા જથળીમાં હોત. એટલે માનાદિ કસાય જીવના મહાશત્રુ છે. તે પોતાના સ્વસંદે ન ટળે, પોતાને મેળે ન ટળે. પોતાને માન શું છે ખબર જ નથી પડતી. મૂળ તો એ દોષ એવો છે કે પોતાના માનને પોતાને ખબર નથી પડતી, એટલે ટાળે કેવી રીતે. શ્રી ગુરુ જાણે છે કે આને આ જગ્યાએ માન ક્યું છે, એટલે એને કાઢવાની યુક્તિ વચન એ બધું એ કહી શકે છે. ધર્મના બાને અનંતાનુમંદે માન સેવાય છે. તે સદગુરુ શરણ આશ્રય વિના ન ટળે. ધર્મના બાને પણ અનંતાનુમંદે માન સેવાય. સ્વયંક્ષમનું માન, દાનાદિનું માન, અનેક પ્રકારના પોતાના પરિણામ કંઈક મંદા કસાયની મંદવત મંદતાવાળા થતા હોય એનું માન, તે સદગુરુના સદગુરુ શરણ એટલે સદગુરુના આશ્રય વિના ન ટળે. ચક્રવર્તી રાજા મુનિ થયા હોય અને શહેરમાં ભિક્ષાર્થે આવ્યા હોય, ચૌટામાં ઊભા રહ્યા હોય અને તેની જ દાસી તને ઠપકો આપે અને કહે કે મુનિનો આચાર નથી કે ચૌટામાં ઊભા રહેવું, તો મુનિને તેના ઉપર જરા પણ રોષ ન થાય કે આ મારું અપમાન કરે છે. પણ મુનિ પોતાની ભૂલને કબૂલ કરે, અસત્યનો આદર કરનાર પોતાના ત્રિકાળી સત્યનો પણ આદર કરે છે. એમ કે આશા એમ છે કે નાનામાં નાની સૂક્ષ્મની ભૂલ હોય, પરમાર્થિક ભૂલ તો હોય નહીં સાચામાં, સૂક્ષ્મની નાનામાં નાની ભૂલ હોય અને ગમે તે કહેનાર હોય, આ નાનો છે માટે કહે છે એમને, ગમે તે કહેનાર હોય તો પણ એ સત્યનો સ્વીકાર કરે છે. દોષનો આદર કરે તે પોતાનો જ અનાદર કરે છે. જો એક બાળક પણ મુનિની ભૂલ દેખાડે તો મુનિ તે કબૂલ કરે. જો 52 વર્ષ પહેલાના પ્રવચનો છે, 52 વર્ષ પહેલા, 51 વર્ષ પહેલા, 39 સાલના પ્રવચનો છે. ગાંધીજી આવ્યા હતા, આ પ્રવચનો આવતા હતા ત્યારે ગાંધીજી આવ્યા હતા. સપ્ટેમ્બરમાં ગાંધીજી રાજકોટ આવ્યા હતા. દેશનું કરી શકું છે એ માન્યતા મૂંઢપણાની છે. એમ બોલે ગુરુદેવ પ્રવચનની અંદર હું દેશનું હું દેશનું આમ કામ કરી શકું છું એમ માને તે મૂંઢ છે, મૂંઢ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે. મને મને જ કીધું, આ મને મને મૂંઢ કીધું, મારા ક્યાં છે અત્યારે? કોઈને શેર શરમથી કાંઈ સાચી વાતને ગોપવે. આ 18મી ગાથામાં ચારિત્રની વાત કરી છે, 17મી ગાથામાં આત્મજ્ઞાની સદગુરુના લક્ષણથી આશ્રયથી કારણ સંકેત કર્યું છે, કે જે નિશ્ચય સંકેત, જેનાથી નિશ્ચય સંકેત પ્રગટવાનો છે. બહુ સહેલું કર્યું છે આ એક વાત નાખીને કૃપાળુ દેવે, બહુ સહેલું કર્યું છે કે એક સત્પુરુષને શોધ, શોધ એટલે ઓળખ, અને એને એના ચરણમાં બેસી જા, પછી સંકેત નહીં મોક્ષ ન મળે તો પણ મારી પાસેથી લઈ જઈએ, તારી ગેરંટી, મોક્ષની ગેરંટી હું લઉં છું. કેટલું સહેલું કર્યું. સદગુરુ શરણ એટલે નિશ્ચયથી અસતનો અનાદર, અને સત સ્વરૂપનો એટલે પોતાના શુદ્ધાત્માનો આદર, એ સદગુરુ આશ્રયનો પરમાર્થ છે. એ જ ખરેખર સદગુરુનો આશ્રય છે. જે સદગુરુનો આશ્રય કરશે તે આત્માનો આશ્રય કરશે, આત્માનો આશ્રય કરશે તે સદગુરુનો આશ્રય કરશે. નિમિત્ત અને ઉપાદાનથી વાત છે. પણ તેથી એમ ન સમજવું કે પ્રત્યક્ષ સદગુરુ ઉપકારી નથી, એનો આત્માનો આશ્રય કરવાની વાત કરી એટલે પ્રત્યક્ષ સદગુરુ ઉપકારી નથી એમ સમજવું, અથવા એમ પણ ન સમજવું કે એમાં પરાધીનતા છે, એ મારું કામ સદગુરુ કરી દેવાના છે એમ પણ સમજવું નહીં. ન તો હું પરાધીન થઈ જાઉં છું, કે ન તો સદગુરુ કોઈ ઉપકારી છે એ માન્યતાથી મારે વિરુદ્ધ જવું. સદગુરુ ઉપકારી છે છે ને, રસ્તો દેખાડે છે કે જીવના ઉપાદાનની તૈયારી વિના અથવા જીવના ઉપાદાનની જાગૃતિ વિના કોઈ લાભ થાય એ સદગુરુ નથી. જાગૃતિ તો પોતે કેમ જાગૃતિ થાય એ વાત સદગુરુની વાણીમાં આવે છે. કોઈ કોઈને પરિણામ આવી શકે નહીં. સુપાત્રતા તો પોતાની જોઈએ, પાત્રતા પોતાની જોઈએ, અને પાત્રતાવાળા જીવ એમ જ માને છે. સદગુરુના આશ્રય જનારો જીવ એમ માને છે કે પુરુષાર્થ તો મારે કરવાનો છે, મને તો શ્રી ગુરુ રસ્તો ચિંધે છે એ એમનો ઉપકાર છે એમ જુએ છે. સ્વછંદ ટાળવામાં સદગુરુનો વિનય કામ આવે છે. સહેજે સદગુરુનો વિનય કરતા જે સ્વછંદ પોતાની મેળે ટાળ્યો, ટાળી ન શકાય એવો જે સ્વછંદ શ્રી ગુરુનો વિનય થતાં અલોપ થઈ જાય છે. માનથી વિનય ટળે, માયાથી વિશ્વસનીયતા ટળે, ક્રોધથી પ્રિયજન હોય તો પણ તેની સાથેની પ્રીતિ તૂટે, સાપ બોલાવે, અને લોભથી સર્વસ્વ ટળે. આમાં દશ વૈકાળિક મને માય આવા બધા સૂત્રો આવે. માનથી વિનય ટળે એટલે મોટાનો વિનય કરવા યોગ્ય દેવગુરુ શાસ્ત્ર સત્પુરુષ હોય, એ માની જીવ હોય એનાથી વિનય ટળે છે. ક્રોધથી પ્રિયમાં પ્રિયજન હોય તો પણ એની સાથે કડવા સુધી થઈ જાય છે ગુસ્સો આવવાથી. માન કરે તો નજીકમાં નજીક, માયા કરે તો નજીકમાં નજીક હોય, મિત્ર હોય, પત્ની હોય, પતિ હોય, બાપ, મા બાપ હોય, ગમે તે નજીકમાં નજીક હોય, એનો વિશ્વાસ ટળે છે માયાથી, અવિશ્વાસ ઊભો થાય છે, લોભથી બધું જાય છે, કારણ કે બધા ગુણને નોતરનાર લોભ છે, નોતરું બધા ગુણને આત્માર્થીનો સ્વચ્છંદ રહેતો નથી, ખલાસ થઈ જાય છે. સદગુરુનો વિનય એ નિશ્ચયથી તો પોતાનો વિનય છે, ઉઘડેલા ગુણનો બહુમાન છે. સદગુરુનો વિનય એ વ્યક્તિનો વિનય નથી, જ્ઞાનીનું બહુમાન એ વ્યક્તિનું બહુમાન નથી, એ ઉઘડેલા ગુણનું બહુમાન છે એમ કે છે. શું ગુણનું બહુમાન ન કીધું, ઉઘડેલા ગુણનું બહુમાન છે. જેને ગુણ ઉઘડ્યા છે એનું બહુમાન છે, એટલે ગુણનું બહુમાન છે એ પોતાના આત્માનું બહુમાન થઈ જાય છે. હા, પ્રગટ થયેલા ગુણનું, ઉઘડેલા એટલે પ્રગટ થયેલા ગુણનું બહુમાન છે એમ કે છે. એને ગુણ પ્રગટાવ્યા છે. અનંતા આત્માના ગુણ જેની એક સમયની દશામાં પ્રગટ થઈ ગયા, સર્વગુણાંશ તે સંકેત, એ ગુણને નમસ્કાર છે. નમસ્કાર ગુણને ન હોય તો કોને દોષને કરે, પણ અને જો ગુણને નમસ્કાર ન હોય તો હવે બીજા કોને કરવાનો, બાકી રહ્યો એ કયો. ગુણને નમસ્કાર કરવો તે યોગ્ય છે. નિમિત્તનો વિનય નથી, ખરેખર નિમિત્ત મારફત ઉપાદાનનો વિનય છે. ઉપાદાનનો વિનય કરવો એ સૂક્ષ્મ વાત છે, નિમિત્ત મારફત ઉપાદાનનો વિનય કરવો તે સ્થૂળ પ્રકાર છે. સ્થૂળ પ્રકાર પણ જેને આવડતો નથી, આવો આવજો એટલું બોલતા ન આવડે એ બીજો વિવેક શું કરે એમ કે છે. આવો આવજો ને બોલતા આવડે એ જમાડીને તાણ શું કરે એને એમ કે ન કે તારે તો સામાન્ય કાંઈ ખબર પડતી એમ વાત. સત્સમાગમથી આત્માર્થી જીવને ઉપકાર થાય છે તે માટે સદગુરુનો સમાગમ, સદગુરુનો આશ્રય અને તેમનો વિનય વરણવો છે. કારણ કે એ વિધિએ નિમિત્તપણાની હૈયાતીમાં ઉપાદાનની પાત્રતાથી આત્મગુણ ઉઘડે છે. વિનય કરનારને ગુણ થાય છે એમ કહે છે. સ્વચ્છંદનો દોષ ટળે છે અને આત્મગુણ પ્રગટ થવાની સમીપતા એને થાય છે, એ રૂપાત્રતા એનામાં આવે છે. કોઈ કહે છે કે અહીં નિમિત્ત ઉપર ભાર કેમ મૂકવામાં આવ્યો છે, એનો જવાબ એમ છે કે શ્રીમદજીએ ઠેર ઠેર સત્સંબોધન કર્યું છે. શું ઠેર ઠેર સત્સંબોધન કર્યું છે, જેમ કે સદગુરુ, સત્શાસ્ત્ર, સતબોધ, સતઉપદેશ, સત્સંગ વગેરે. સતનો જ આદર એટલે સતનો જ અસતનો અભાવ, સતનો આદર એટલે અસતનો અભાવ, રાગ દ્વેષ અને વિકારનો અભાવ, જેમાં પ્રગટ સદગુણ અને પુરુષાર્થ વર્તે છે. એવા ઉજ્જવળ ઉજ્જવળ આત્મગુણ સંપન્ન જે સદગુરુ, સદગુરુ કેવા લીધા, ઉજ્જવળ આત્મગુણ સંપન્ન એવા જે સદગુરુ સદગુરુ છે, તે ગુરુના હાડકા દેહાદિ ઉપર એનું વજન નથી, પણ જીવનો પ્રત્યક્ષ પ્રયત્ન પોતાના સ્વાધીન ઉપાદાનથી પ્રગટે છે. એમાં ગુરુદેવના ગુરુના શરીર ઉપર વજન નથી. લેખું છે સુગાનીજી કે આ શરીર છે ને એને હું ગુરુદેવ માનતો નથી, આ પ્રવચન છે ને હું ગુરુદેવ માનતો નથી. છે ને ગુરુદેવ તો એમનો આત્મા છે, ગુરુદેવ એમાં ગુણ ઉઘડ્યા છે. પોતાના ગુણનો વિકાસ કરવા માટે અખંડ સર્વજ્ઞ સ્વરૂપનો આદર કરવા વિનયની ભાષા આવે છે, અને વ્યવહારથી તે સત્પુરુષનો ઉદ્દેશ છે કે તેમનો સમાગમ લાયક જીવને અનંત ઉપકારી છે. કેટલો ઉપકારી છે? અનંત ઉપકારી છે. લાયક જીવને તો એનું અનંત હિત થઈ જશે, સાદી અનંત અનંત સમાધિ સુખમાં તે પહોંચી જશે, તો એને એ કિંમત આવે છે, એનું મૂલ્ય એને સમજાય છે. સત્સમાગમનું નિમિત્ત, સત્સમાગમના નિમિત્તનું જેને બહુમાન નથી તેને પોતાના ગુણનો આદર નથી. પહેલું વચન છે. સત્સમાગમના નિમિત્તનું જેને બહુમાન નથી તેને પોતાના ગુણનો આદર નથી. આપણે ચર્ચામાં ઘણી વાત ચાલે છે, ઘણી વાર એ વાત ચાલે છે કે જેને મુમુક્ષુએ સત્સંગ નિત્ય પ્રતિ કરવો જોઈએ એવું જેને હજી સમજાણું નથી, એટલે કે સત્સંગ સંબંધીનો હજી વિવેક ઉજવો નથી, એને આત્મકલ્યાણનો વિવેક, સૂક્ષ્મ બોધનો વિવેક, ભગવાન મહાવીરના સૂક્ષ્માથી સૂક્ષ્મ બોધનો વિવેક એને ક્યાંથી ઉમજે, પ્રશ્ન જ નથી. આ તો સ્થૂળ વિવેક છે. માતાજીનું જીવન તો બહુ આદર્શ છે, એના ઉપર કાંઈ સમજણ નહોતી જે દિવસે, એવી 14-15 વર્ષની નાની ઉંમરે સત્સંગ માટે કરાચી છોડીને ભાગી નીકળ્યા. પૂછ્યું તે પ્રશ્ન પ્રત્યક્ષ પૂછ્યો કે ત્યારે તો આપને કાંઈ જ્ઞાન નહોતું, ઉંમર બહુ નાની હતી, કંઈ શાસ્ત્રો વાંચ્યા નહોતા, ગુરુદેવનો ઉપદેશ સાંભળ્યો નહોતો, અને આ વિચાર શેના ઉપર આવ્યો, અને આ વિચારમાં પણ કંઈ નાનું સૂનું પગલું નહોતું, આ તો બહુ મોટું હિંમતવાળું પગલું હતું. બહુ મોટો હિંમતબાજ માણસ આવું પગલું ભરી શકે, જેને તેનું કામ નહીં. આ શું એકલા ફળિયાની બહાર નહીં નીકળવા વાળા ગામ છોડીને ભાગીને સેંકડો માઇલની મુસાફરી કરી નાખે, બળ ક્યાંથી આવ્યું, શેનું કારણ છે, શું કારણ છે, પૂછ્યું હતું સીધું છે. એટલું ચોક્કસ લાગ્યું હતું કે અહીંયા ક્યાંય સત્સંગ નથી. સત્સંગ મળશે તો દેશમાં મળશે, આ જગ્યાએ ક્યાંય સત્સંગ મળે, વર્ષો સુધી મળે એવું દેખાતું જીવન આવેલું જાય છે. 15-15 વર્ષ થઈ ગયા એમ લાગતું હતું, 15 વર્ષ ઉંમર મોટી લાગતી હતી, શું 15 વર્ષ જીવનમાં આવી ગયા. સત્સંગ નથી, સત્સંગ વગર આત્મકલ્યાણ નથી. આ સિદ્ધાંત તો પહેલો ઉજવ્યો હતો કે સત્સંગ વગર આત્મકલ્યાણ નથી, જો આત્મકલ્યાણ કરવું હોય તો મારે સત્સંગમાં જવું જોઈએ, અને સત્સંગમાં જવું જોઈએ એમ નહીં, કોઈ ભોગે પણ સત્સંગમાં જવું જોઈએ, આવો દ્રઢ નિર્ણય કરીને નીકળી ગયા. એક એ તો મૂર્તિમંત વાત છે, ઐતિહાસિક જીવંત ઇતિહાસ કહેવાય એને, તો કે સત્સંગ માટે કેટલી તૈયારી હોવી જોઈએ, એક સત્સંગ માટે કેટલો ભોગ આપવાની તૈયારી હોય તો સત્સંગ ફળે, આ તો મફતમાં મળે, પછી એની કિંમત આવે નહીં, એનું ફળ પણ આવે નહીં, એ પરિસ્થિતિ થાય છે. પુણ્ય નોટ છે, બળી જાય છે, બળી જાય તો રાખ થઈ જાય, એના હાથમાં કાંઈ આવે નહીં, આમ થાય. એટલે કહે છે કે સત્સમાગમના નિમિત્તનું જેને બહુમાન નથી તેને ખરેખર પોતાના આત્મગુણ પ્રગટાવવા માટેની કોઈ તૈયારી એની નથી. એને આત્મગુણ પ્રગટ કરવા માટે અંદરથી તૈયારી જ નથી થઈ, પછી શું કરવાનો હતો, કાંઈ નહીં કરે, ગમે એ નિમિત્ત મળે નહીં, એના માટે તો નહીં મળવા બરાબર થાય છે.